नम शब्दजेतरवात्मजं राजचंद्रमहं वंदे तत्त्वलोचनदायकं प्रभुतत्त्वलोचनदायकं।
जगत में जेम आत्मा छे एम पुद्गल छे, आकाश छे, કાળ છે, ધર્માસ્તિકાય છે, અધર્માસ્તિકાય છે, આ છ દ્રવ્યો તો છે જ, પણ જે પાછા દ્રવ્યો છે એ પણ જીવ દ્રવ્ય અનંત છે, પુદ્ગલ દ્રવ્ય અનંતા અનંત છે। તો આવા જે બધા દ્રવ્યો છે એ બધા સાથે છે, લોકમાં એક જ પ્રદેશે, આકાશના એક પ્રદેશે બધા દ્રવ્યો સાથે છે, એકમેકને ક્ષેત્રને અવગાહીને રહેલા છે। આની અંદર જીવનું સ્વરૂપ કેવું, ભેળસેળ એટલી બધી છે કે એમાંથી જીવ સ્વરૂપને જુદું પાડવા માટે દુષ્કર પુરુષાર્થ કરવો પડે, દુર્ધર પુરુષાર્થ। અને એ પુરુષાર્થ જીવ સ્વરૂપ સાથે એકરૂપતા સાધ્યા વિના, તન્મયતા લાવ્યા વિના, એ જીવ સ્વરૂપે સ્થિતિ કર્યા વિના એનું શુદ્ધ સ્વરૂપ ભાસવું અસંભવિત છે। આ વિષય જ્ઞાનીઓએ જોયું કે ચર્ચાનો નથી, વાદ વિવાદનો નથી, મત મતાંતરનો નથી, કોઈ ભાષા કે વ્યાકરણ શાસ્ત્રનો નથી। વિષય જીવને જીવનું સ્વરૂપ જાણવાનો વિષય, અનુભવનો વિષય છે। એ હવે ચર્ચા કરવાથી, બુદ્ધિની કસરત કરવાથી આ વસ્તુ પ્રાપ્ય નહીં બને, તેના સમીપ પહોંચી શકાય, તેના નિકટ જઈ શકાય, એને અનુભવ કરવા માટે થઈને એનો જ અનુભવ થઈ શકે અને બીજાની બાદબાકી થાય, એ જો લક્ષણ અને ધર્મ બરોબર જાણ્યા હોય તો અનુભવ કરતી વખતે આ વિવેક વાપરવો પડે છે। ત્યારે વિવેક વિના અનુભવ થતો નથી, એ વિવેક વાપરવા માટે થઈને આ બધા એના લક્ષણો અને એના ધર્મો જાણવા પડે, તો અનુભવ કરતી વખતે કોઈ બીજો અનુભવ પાછો આને ખતવણી નથી થતી ને। બ્રહ્મનો અનુભવ સત્યમાં ખપાવતા નથી ને, તો એ દ્રષ્ટિએ એમણે બીજા સર્વ પદાર્થોને સર્વ પ્રકારની ભ્રાંતિ રહિતપણાએ જાણવાને અર્થે અત્યંત દુષ્કર એવો પુરુષાર્થ આરાધ્યો છે। આત્માને જાણવાનો પુરુષાર્થ બહાર થાય કે અંદર થાય, અંદર જ થાય। બહિર્મુખ રહેલો આત્મા, એની પાસે અમિત જ્ઞાન છે, અગાધ જ્ઞાન છે, ઉપયોગની શક્તિ એવી છે કે લોકાલોક સુધી પહોંચે એવો એનો જ્ઞાન વ્યાપાર છે, સામર્થ્ય અચિંત્ય છે જીવનો। એ અચિંત્ય સામર્થ્યથી એ સમય માત્રની અંદર આખા લોકમાં ફરી વળે, બધા પદાર્થો સુધી જઈ શકે એવી એની જ્ઞાનની શક્તિ છે। ઇન્દ્રિયોની એમની પાસે તાકાત છે, પાંચ ઇન્દ્રિયો મળી અને છઠ્ઠું મન મળી ગયું, પૂરેપૂરી પુદ્ગલની જે શક્તિ છે એ માનવ દેહની અંદર આવિર્ભૂત થઈ ગઈ। એવો મનુષ્ય દેહધારી આત્મા, એની પાસે કેટલી બધી શક્તિ, પૌદ્ગલિક શક્તિનું પૂર્ણ સ્વરૂપ માનવ દેહ અને આત્મિક શક્તિ પોતે આત્મા, આ બંનેનો સમન્વય, બંને શક્તિનો, બંને સામર્થ્યનો આ જબરજસ્ત સમન્વય, એટલે દેહધારી મનુષ્ય દેહધારી આ જીવાત્મા, કેટલી તાકાત એની પાસે। હવે તાકાતને કારણે એ જગતની અંદર એ ફેલાઈ ગયો, એ બહિર્મુખ છે અત્યારે। આત્માની સ્થિતિ આપણી કેવી, બહિર્મુખ છે સદા। ઉપયોગ સમયે સમયે ક્યાં છે વિચાર કરીએ, આપણો ઉપયોગ ક્યાં, તો બહાર, અંદર નહીં। હવે આત્મ તત્વ જે છે, જે જાણનાર તત્વ છે, જે દેહનો પણ ઉપયોગ કરે છે, ઇન્દ્રિયોનો પણ ઉપયોગ કરે છે, મનનો પણ ઉપયોગ કરી લે છે, એ જે જાણનાર તત્વ છે, એ જે પાવર હાઉસ છે, એ ક્યાં છે? એ બહાર નથી, બહાર છે એ તો એનાથી જણાય છે, તે બધું બહાર છે, પણ જાણનાર અંદર છે કે બહાર છે, કોણ જાણે છે? કેનાથી આ પુરુષાર્થ થાય છે, આ પ્રયોગ કરવો છે તો કોના વડે થશે? અંદર કોઈ શક્તિ છે એના વડે કે જે સાધનોના સહારે આ પ્રયોગ થઈ રહ્યો છે? આંખ, નાક, કાન, અધર ઇન્દ્રિયો એનાથી જે કર્યો છે એના વડે? તો ઘણીવાર એ શક્તિના અભાવમાં આ બધું તો છે જ. આત્મા દેહથી છૂટો પડે ત્યારે એ બધા સાધનો તો અહીંયા જ છે, છતાં પ્રયોગ થઈ શકતો નથી. કારણ કે જાણનાર ચાલ્યો ગયો, જાણવાનું બધું યથાવત જ છે આખા જગતની અંદર, જગત આખું એમને જ છે. જ્ઞેય પદાર્થ, સમગ્ર જગત જ્ઞેય છે અને જ્ઞેય યથાવત છે, એમાં કાંઈ ફેરફાર નથી. એમાં તો ઉલટાનું પરિવર્તન થાય છે, નવા નવા આવિષ્કાર થાય છે, નવા નવા સંશોધનો થાય છે, નવા નવા રૂપ રંગ બદલાયા જ કરે છે. અરે જે વસ્તુ જાણવાની છે એ તો બરોબર છે, તકલીફ એ થઈ કે જાણનાર વયો ગયો. એ જાણનાર કોણ છે? તો કે જાણનાર એ પોતે સ્વયં આત્મા છે, ચૈતન્ય છે. જેની પાસે જાણવાનો ગુણ છે તે આત્મા છે. તો એણે તો આવા ભ્રાંતિરહિતપણે બધા પદાર્થોને જાણવા માટે પુરુષાર્થ જે કર્યો, એ પુરુષાર્થની દિશા જિનેશ્વરો કહે છે કે અંતર્મુખ થયા વિના બહિરાત્માથી પરમાત્માનું સ્વરૂપ જાણી ન શકાય. પણ જ્યારે જીવ પોતાના ઇન્દ્રિયોના વિષયોને સંકેલી લે અને મનની ગતિને અંતર્મુખ કરે, રહે અંતર્મુખ યોગ, પોતાના મન વચન કાયાના યોગોની જે શક્તિ છે એને અંતર્મુખ કરે, જીવ અંતર્મુખ થાય, ત્યારે એને અનુસંધાન પરમાત્માનું, પોતાના શુદ્ધાત્માનું, પોતાના શુદ્ધ ચૈતન્યનું મળે છે. કેમ કે તે અંદર છે, શુદ્ધ છે, પણ અનુસંધાન નથી એટલે પકડાતો નથી. બધું અનુસંધાન બહાર છે, આંખને અનુસંધાન બહાર છે, કાનને અનુસંધાન બહારનું છે, નાકને અનુસંધાન બહારનું છે, સ્પર્શને અનુસંધાન બહારનું છે, બધે જ પ્રકારનો વેપાર બહારનો છે, મનને પણ અનુસંધાન બહારનો છે. સ્મૃતિમાં ચાલ્યો જાય છે તોય ભૂતકાળની જગતની સ્મૃતિ, અને કલ્પના અને સપનામાં ચાલ્યો જાય છે તોય આ જગતની ભાવિ કાળની સ્થિતિ. ક્યારેય એનું અનુસંધાન પોતાના સ્વરૂપ તરફ નથી. પુરુષાર્થની દિશા આધ્યાત્મિક માર્ગમાં સાધના કરનાર સાધકે ખૂબ જાણવું જોઈએ. બહાર તો એ મૂળ તત્વને જાણવા માટેના મદદરૂપ થવાનું જ્ઞાન મળશે, સહાયક જ્ઞાન મળશે, પણ મૂળભૂત જ્ઞાન ક્યાં છે? મૂળભૂત પુરુષાર્થ ક્યાં છે? અંતર્મુખ થયા વિના આ ભ્રાંતિનું નિરસન થઈ શકે નહીં, અથવા આ ભ્રાંત દર્શન ટળી શકે નહીં. ત્યાં સુધી આ જીવ આત્માના નામે ગમે તેવી કલ્પના એમાં રાચતો હોય અને સમજે કે હું ઘણું કલ્યાણ કરી રહ્યો છું, થતું ન હોય, કારણ કે કલ્યાણ સાથે એનું અનુસંધાન નથી. શું કરે? લક્ષ્ય વગરના બાણ એ ફેંક્યા જ કરે તો બાણ જાય, દૂર પણ જાય, પૂરી શક્તિથી જાય, પણ જ્યાં જવા જોઈએ ત્યાં ન જાય. જ્ઞાનીઓ કહે છે તીર્થંકરોએ આ પુરુષાર્થ કર્યો, અને તીર્થંકરના આ પુરુષાર્થને એના જુદા જુદા સ્વરૂપથી આપણે સમજી શકીએ. આ નિર્ગ્રંથ છે, એને જગતની અંદર કોઈ પદાર્થ સાથે કોઈ સંબંધની ગાંઠ નથી. સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છે દિને, વિચર શું કવ મહત પુરુષને, પંથ જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. આ નિર્ગ્રંથ છે, આની પહેલી શરત છે બધા બંધનોને પહેલા છોડવાના. જેની સાથે સંધાન કર્યા છે એ બધા બંધનો છોડવા પડશે. આ નિર્ગ્રંથ છે, આ અંતર્મુખ છે. આની સાધનાનું સ્વરૂપ અંતર્મુખતાનું છે. સામાયિક, કાયોત્સર્ગ, આ બધા જે યોગ છે જૈન દર્શનમાં, ધ્યાન, આ બધા યોગ અંતર્મુખતાના યોગ છે. જગત સાથે સંબંધ જોડવાના નથી. જગત સાથે સંબંધો જોડવાના નથી, તોડવાના છે. એ સંબંધોનું એક્સપાન્શન અને એક્સટેન્શન નથી, સેન્ટ્રલાઇઝેશન છે, કેન્દ્રીકરણ છે. આપણા ઘરની અંદર ટેલિફોન આવે એટલે શું થાય? આપણો સંબંધ વ્યાપક થાય કે સમેટાય? વ્યાપક થાય. આપણે ટેલિફોન એટલે આંખનો વ્યાપાર સમેટાય કે વ્યાપક થાય? ટેલિવિઝનો એટલો વ્યાપક થાય. દૂર દૂર જગત સુધી, વર્લ્ડ સુધી, લોક સુધી, જ્યાં સુધી આ જઈ શકે. ઇન્ટરનેટ ઉપર આપણે જઈએ તો ક્યાં જઈએ? ફેલાતા જઈએ ને. તો આખો વેપાર છે એ બહાર જાય કે અંદર આવે? જ્ઞાન પથરાય કે જ્ઞાન સમેટાય? તો આ જ્ઞાનીઓએ કહ્યું છે કે આ માર્ગ પહેલા સમેટવાનો, નિર્ગ્રંથનો માર્ગ છે, અંતર્મુખતાનો માર્ગ છે. અને એને એક શબ્દમાં કહ્યું, આ તો અસંગતાનો માર્ગ છે. અસંગતા, કોઈની સાથે સંગ નહીં, જડ પદાર્થ સાથે પણ નહીં, ચેતન પદાર્થ સાથે પણ નહીં. છ દ્રવ્યમાં પોતે એક આત્મા સિવાય કોઈની સાથે, બીજા કોઈ સાથે સંબંધ અપેક્ષિત કરો નહીં. એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા. આ વાંચતા જાય, બોલતા જાય, કઈ ભાવ અંદર આવે કે આ જ્ઞાની શું કહે છે? એક પરમાણુનો સ્પર્શ પણ અહીંયા કયો નથી. કેવો પુરુષાર્થની દિશા શું? પુરુષાર્થની ધારા શું? પુરુષાર્થનું સ્વરૂપ શું? અસંગતાનો, નિર્ગ્રંથતાનો, અંતર્મુખતાનો પુરુષાર્થ, એકલતાનો પુરુષાર્થ. એકાકી વિચરે તો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો. અડોલ આસનને મનમાં નહીં ક્ષોભતા, પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? પુરુષાર્થ છે એકાકી, અસંગ, નિવૃત્ત, નિર્ગ્રંથ, અંતર્મુખ. આ બધા સાધનાના સ્વરૂપ છે. એક પરમાણુ માત્રનો પણ સંગ નથી, કેવળ અસંગતા, કેવળ એકાકી. મનને ક્યાંય ક્ષોભ ન થાય, બાહ્ય ઇન્દ્રિયોને ક્ષોભ ઓછો થાય એનો વેપાર બંધ કરી લેવાય. પણ મન એવું ચંચળ છે, એવું ગતિશીલ છે કે એને તો કોઈ કલ્પના આવી કે ક્ષોભ થયો, મનમાં ક્ષોભ સૌથી જલ્દી થાય. અને ક્ષોભ રહિત મનની સ્થિતિ કરવી બહુ દુર્ધર છે. ક્ષોભ રહિત મનની સ્થિતિ કરવી કે બેઠો છું, ગમે તે થાય, કાંઈ મનમાં ક્ષોભ ન થાય, એટલે એનો પડઘો જ ન પડે, એનું પરિણામ જ ન થાય. હું મારા કૌશકમાં બેઠો છું, હું મારી સામાયિકમાં બેઠો છું, ક્ષોભ રહિત મનની અવસ્થા. અરે શરીરની તો કરી લીધી, હઠ યોગી કરે છે, એમાં કઈ મોટી વાત કરી? અટકી જાય છે જીવ, બસ હું પદ્માસન વાળીશ ને એક કલાક બેસ, એક કલાક નહીં આઠ કલાક બેસ, ઊંધો પડ. કરવાનું શું છે? મનના વ્યાપારને તારે સમેટી લેવાના છે. મનનો ક્ષોભ ન થવો જોઈએ. વાઘ સિંહનો સંયોગ હોય તોય મનનો ક્ષોભ ન થાય. અને રૂમની અંદર બારણું ખખડે ત્યાં તો ખખડી જાય પોતે અંદરથી. ઉપસર્ગની અંદર જ્યારે થતા હોય ત્યારે એ મહાત્માઓ, જ્ઞાનીઓ, ધ્યાનીઓ, તપસ્વીઓ એ તપ કરતા હોય છે અને ક્ષોભ શું? ગજ સુકુમારને ક્ષોભ શું? મેતારજને ક્ષોભ શું? સુકોસલ મુનિને ક્ષોભ શું? રોંડડી આવીને એનું શરીર ખાઈ જાય છે. મનનો ક્ષોભ નથી થતો, કેવી સ્થિરતા. મેરું કંપી જાય પણ આ ન કંપે, કંપન નથી જાય, મનનું કંપન નથી. સૌથી જગતમાં ચંચળમાં ચંચળ કોઈ ચીજ હોય તો એ મન છે. સેજ આમ સેજ અવસર આમ આહટ થાય ને કોઈના પગલાની, તો એ મન પેલા સાવધ થઈ જાય, ક્ષોભ થાય. એમાં ક્ષોભના પરિણામ એટલે તરત જ પડઘો પડે, તરત જ પ્રત્યાઘાત પડે, તરત જ પ્રતિભાવ આપે. અને એમાંથી ભયની લાગણી થાય, એમાંથી હર્ષની લાગણી થાય, એમાંથી શોકની થાય, એમાંથી જુગુપ્સાનો ભાવ થાય, એ બધું પછી થાય છે. એ તો બધું પરિણામ છે. પેલું શું થયું? ક્ષોભ થયો, આ અસર થઈ. એને જ્ઞાનીઓએ આ પુરુષાર્થ કર્યો કે આત્મા શું છે જાણવા માટે પેલા આખા જગત સાથેનો સંબંધ તોડી રાખો. આ તીર્થંકરનો મહિમા શું છે? એ કહે છે, એને અત્યંત દુષ્કર એવો પુરુષાર્થ આરાધ્યો છે. અને આ પુરુષાર્થની પરાકાષ્ઠા કેવી છે? આત્માને એક પણ અણુના આહાર પરિણામથી અનન્ય ભિન્ન કરી આ દેહને વિશે સ્પષ્ટ એવો અનાહારી આત્મા સ્વરૂપથી જીવનાર એવો જોયો છે. શું કર્યું એને પુરુષાર્થમાં? તો કે તમામ પ્રકારના અણુઓ, અણુ પરમાણુઓ આ જગતની અંદર કેટલા એક એક પ્રદેશને, એનાથી આત્માને ભિન્ન કર્યો. તમામ પ્રકારના અણુથી, અને એમાં પણ છેલ્લું પરિણામ આત્મા સાથે આ શરીર જોડાયેલું છે. એ શરીર આહાર પરિણામનું પરિણામ છે. શરીર શેનાથી બન્યું છે? આહાર પરિણામ પૂદગળ જે છે, આહારના પૂદગળો, આહાર વર્ગણાના પૂદગલો જે છે એને ગ્રહણ કરીને આ જીવે શરીર બાંધ્યું છે. માતાની યોનિમાં જ્યારે પ્રવેશ કર્યો ત્યારે પહેલી પર્યાપ્તિ એની કઈ? આહાર પર્યાપ્તિ. એ આહાર પર્યાપ્તિથી શરીરનું બંધારણ જીવે કર્યું. તો પેલા પરમાણુઓ જગતમાંથી એને કયા ગ્રહણ કર્યા? આહાર પરિણામ, આહાર પરમાણુ ગ્રહણ કર્યા. અહીંયા કહે છે કે એમણે એક પણ અણુના આહાર પરિણામથી અનન્ય ભિન્ન કરી આ દેહને વિશે સ્પષ્ટ એવો અનાહારી આત્મા સ્વરૂપથી જીવનાર જોયો. વાત બેસે છે કે? આમાં શું એક લીટી લખી નાખી કૃપાળુ દેવે તો. તીર્થંકરના પુરુષાર્થનું સ્વરૂપ આ જે મહાપુરુષોએ આ આત્મા શોધ્યો છે, આત્મસ્થ થયા છે, આત્મારૂપ બન્યા છે, પછી જગતને આત્માની વાત કરી છે, એમના પુરુષાર્થનું સ્વરૂપ આહારથી બનેલું શરીર, એ આહાર આત્માએ જ ગ્રહણ કર્યા, એનાથી જ શરીર બન્યું, હવે એનાથી જ ભિન્ન થાય છે. એ હોવા છતાં એ જ્ઞેય પણ પરદ્રવ્યમાં છે, પરદ્રવ્યમાં છે, એ જીવ આહાર પરમાણુઓની સાથે છે, છતાં આહાર પરમાણુથી અનન્ય ભિન્ન કર્યો. અનન્ય એટલે જેનો બીજો કોઈ જવાબ નથી એવી રીતે ભિન્ન કર્યો, કોઈ હિસાબે ભેગો નહીં. આ જીવને આત્માના આહાર પરિણામથી અનન્ય રીતે ભિન્ન કર્યો, અને આ દેહને વિશે, અને એને જ્યારે આ આહાર જે લૂંટનો વર્ગણાનો જે દેહ છે એનાથી ભિન્ન અંદર એક ચૈતન્ય જોયો. એ ચૈતન્ય કેવો? અનાહારી આત્મા. આત્મા આહારના એક પણ અણુ પરમાણુને આની સાથે, આના સ્વરૂપ સાથે કઈ સંબંધ નથી. આહારના એક પણ અણુ પરમાણુ સાથે આ જીવને, આ ચૈતન્યની અંદર જે છે એને કાંઈ લેવા દેવા નથી. તો એ જીવે છે શેના આધારે? સ્વરૂપથી જીવનાર જોયો. એ તો પોતાના સ્વરૂપથી જીવે છે, આહારથી જીવે છે. કંઈ ખાઈ નહીં પીએ તો મરી જશું. કોણ મરશે? એ મરશે, આત્મા મરશે કે શરીર ખલાસ થશે? તો જેનો જન્મ આહારના અણુ પરમાણુથી થયો છે એ જશે. જ્ઞાનીઓએ આત્માને જોયું કે ઓહો, આને આહારના અણુ પરમાણુ સાથે કાંઈ સંબંધ નથી, આ તો એનાથી અનન્ય ભિન્ન છે, કોઈ રીતે એને લાગતું વળગતું નથી. એના જીવન સાથે, એના જીવિતવ્ય સાથે, એના અસ્તિત્વ સાથે અણુપરમાણુને, આહારના અણુપરમાણુને કોઈ સંબંધ નથી. સ્વરૂપથી જીવે છે, પોતાનું સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, ચૈતન્ય છે આ તો. ઓહો, શુદ્ધ ચૈતન્ય, ચૈતન્ય ઘન સ્વરૂપથી જીવનાર છે. શરીરની અંદર રહેલો હોવા છતાં જે આહાર પરમાણુના વર્ગણાથી બનેલું આ શરીર, એના એક પણ અણુથી આ અનન્ય રીતે ભિન્ન છે એવું તીર્થંકરોએ પ્રયોગથી જોઈ અને સિદ્ધ કર્યું અને પોતે સ્વરૂપસ્થ થયા, આત્મારૂપ થયા, તદ્રૂપ થયા, શુદ્ધ સ્થિતિ કરી, આત્માની પોતે શુદ્ધ સ્થિતિ કરી. ખૂબ વિચાર કરવો, ખૂબ વિચાર કરવો. કેટલું બધું ભેદ જ્ઞાનની પ્રક્રિયા થઈ, આહારના પરમાણુથી આ ચૈતન્યને અનન્ય ભિન્ન કરી અને એને સ્વરૂપથી જીવનાર જોયો કે આ સ્વરૂપથી જીવે છે અને આ બધા આહાર પરમાણુઓ પોતાના આધારે, આ શરીર આહારથી જીવે છે અને આત્મા અણહારી છે. અંદર એને એક અણહારી આત્મા જોયો કે આ આહાર ગ્રહણને અને એના જીવનને કાંઈ લેવા દેવા નથી. તો વિટામિન આપણે લઈએ કેના માટે લઈએ? શક્તિની દવાઓ આપો, આનું આમ કરો, આનું તેમ કરો. એ કે છે ને એકય પરમાણુ સાથે સંબંધ નથી. આવો ચૈતન્ય ઘન આત્મા પોતાના જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, વીર્ય આદિ અનંત ગુણોથી પરિપૂર્ણ એક અને અનન્ય એવો આત્મા, અણાહારી આત્મા, સ્વરૂપથી જીવનાર છે, આહારથી જીવનાર નથી. એક પણ અણુ પરમાણુથી એને જીવવામાં કોઈ સહાયક નથી. એવો જોયો તે જોનાર એવા તીર્થંકર આદિ જ્ઞાની પોતે પોતે જ શુદ્ધાત્મા છે. તો એને ભિન્નપણે જોવાનું કહેવું જોકે ઘટતું નથી, તથાપિ વાણી ધર્મે એમ કહ્યું છે. એણે આત્માને જોયો, કોણ જીવે છે? પોતે જ છે. ત્યાં જોનાર અને જાણનાર બે એક જ છે. ત્યાં જ્ઞાતા અને જ્ઞેય પણ, જ્ઞાતા પણ ચૈતન્ય છે અને જ્ઞેય પણ ચૈતન્ય છે. આવું જ્ઞાતા અને જ્ઞેય જ્યારે એક રૂપે સંબંધ થાય, ઉપયોગની ઉપયોગમાં એકતાન કરવાથી કેવળ જ્ઞાન પ્રગટે છે. કૃપણદેવે આત્મા 2:9 અંદર કહ્યું, ઉપયોગની ઉપયોગ સાથે એકતા કરવાથી કેવળ જ્ઞાન પ્રગટે છે. આ જોનારે પોતાને જ જોયો ને પોતામય બની ગયો, તો જોનારે પોતે ને જેને જોયો એ પણ પોતે. એટલે કે છે ભિન્નપણે જોવાનું કેવું ઘટતું નથી, પણ વાણી ધર્મે એમ કહેવાય કે એણે પોતાના આત્માને જોયો. બોલાય એમ, કારણ કે અપૂર્ણતા જોનારની કે કહેનારની? કહેનાર. એને વાણીથી કેવું છે એટલે વાણી અપૂર્ણ છે, સાધન આપણું અપૂર્ણ છે. આત્માથી સૌ હીન. અરે, જગતના પૂદગલ પદાર્થોનું ગમે તેટલું સામર્થ્ય હોય તો આત્મા પાસે તો એ હીન છે, નગણ્ય છે. એટલે કેવું પડે છે કે આત્માએ આત્માને જોયો, પણ કે કેવી રીતે કેવું જોયો છે એ જ આત્મા છે. જેણે જોયો છે તે જ આત્મા છે. અણાહારી આત્મા, સ્વરૂપથી જીવનાર, એવો જોયો, જેને જાણ્યો, એ જોનાર જાણનાર એ બધા એ એક ને એક પોતે આત્મારૂપ થઈ ગયા છે. એવો જે અનંત પ્રકારે વિચારીને પણ જાણવા યોગ્ય ચૈતન્ય ઘન જીવ, તે બે પ્રકારે તીર્થંકરો એ કહ્યો છે. આ આત્માને જ્ઞાની પુરુષ કહે છે કે એવો જે અનંત પ્રકારે વિચારીને પણ જાણવા યોગ્ય આ ચૈતન્ય ઘન જીવ. ભાઈ, જગતની અંદર બીજું કાંઈ જાણવા જેવું નથી. જગતમાં જાણવા જેવું હોય તો એક જ છે. અનંત પ્રકારે કરીને પણ તું જાણ, આત્માને જાણ. જ્ઞાનીઓ પોકારી પોકારીને કહે છે કે તું તારા સ્વરૂપને જાણ, તું તને ઓળખ, નો ધાય સેલ્ફ. તારે બીજું કાંઈ કરવાની જરૂર નથી. આજે આપણે જગતને જાણવાની દોડમાં એટલા બધા છીએ, હજી આ નથી જાણતો, આ નથી જાણતો, આ મને ખબર નથી, આ ખબર નથી, અને એમ લાગે છે કે હું અધૂરો છું, હું નાનો છું, હું ઊણો છું. કારણ કે જે તુલના થાય છે શું થાય છે કે આને વધારે ખબર છે ને મને ઓછી ખબર છે. જ્ઞાની કહે છે જાણવા યોગ્ય જગતમાં એક જ પદાર્થ છે. એટલે નિર્ગ્રંથ પ્રવચનની અંદર પહેલું વાક્ય મૂક્યું કે જેણે આત્મા જાણ્યો એણે સર્વ જાણ્યો. ભાઈ તે આત્માને જાણ્યો, જાણનારને જાણ્યો, તો આખું જગત આખું વિશ્વ તારા જાણવામાં આવી ગયું. કારણ કે બીજા જગતના જીવો જે કંઈ થોડું ઘણું જાણે છે એ સેને હિસાબે જાણે છે એ પોતે ન જ જાણતા. દુનિયાને જાણનાર અનેક વિષયોને જાણનાર જગતમાં વિદ્વાનો છે જે એ સેના કારણે જાણે છે એને નથી જાણતા. આઇન્સ્ટાઈન વિજ્ઞાનને જાણે છે, આઇન્સ્ટાઈન આત્માને નથી જાણતો. બર્નાર્ડ રસેલ એ તત્વજ્ઞાન ભાષાને જાણે છે એ આત્માને નથી જાણતો. એવા અર્થશાસ્ત્રીઓ, સમાજશાસ્ત્રીઓ, ભૌતિક શાસ્ત્રીઓ, રસાયણ શાસ્ત્રીઓ, અવકાશ વૈજ્ઞાનિકો, આ બધા જ લોકો જેટલું જેટલું જાણે છે એ જગત અહોભાવ કે છે, ઓહો આ કેટલું બધું જાણે છે. પણ આપણે કંઈક એ પોતાને જાણે છે? એમાંનો નોબેલ પ્રાઇઝ વિનર એ કંઈ પોતાને જાણતો નથી. અહીંયા આધ્યાત્મ જગતની અંદર આ આત્માને જાણનારા કે છે કે આત્માને જાણનાર તો લોકાલોકને જાણે છે. પછી તો જગતમાં કોઈ એવો પદાર્થ નથી કે પદાર્થની કોઈ સ્થિતિ નથી કે જે એના જ્ઞાનમાં ભાષ્યમાન ન હોય. તો એકને જાણવાથી બધું જણાઈ જાય, એકને જાણવાથી બધું જણાય. જ્ઞાની કહે છે એવો આત્મા કેવો છે? અનંત પ્રકારે વિચારીને પણ જાણવા યોગ્ય ચૈતન્ય ઘન જીવ. ભાઈ તારે બીજું કંઈ કરવાનું નથી. આ ધર્મ, અધ્યાત્મ, આ સાધના, આ બધી એક જ છે કે તું આવું અદ્ભુત તત્વ આ વિશ્વમાં જે છે એ તત્વરૂપ તું ચૈતન્ય ઘન એવા જીવને જાણ. કેમ કે તું એ છો. આ એવી વાત નથી, કૃપાળુદેવે કહ્યું કે બીજાના ઘરની વાત નથી કે વખતે તે જણાવે નહીં તો ન જણાય, વખતે તે ગોપવે તો ખબર ન પડે. પણ પોતે પોતાથી અજ્ઞાત શી રીતે રહી શકે? આમાં તો તારે જ તારાથી જાણપણું મેળવવાનું છે. પણ એ થવા માટે એક જ કે તારો જાણવાનો જે પાવર છે એને સન્મુખ કર, અંતર્મુખ કર. અહીંયા સન્મુખનો અર્થ અંતર્મુખ થાય, જગત સન્મુખ નહીં. જગતથી વિમુખ ત્યારે આત્માથી સન્મુખ. બસ તારી જે શક્તિ છે, ઉપયોગરૂપી શક્તિ છે, એ ઉપયોગરૂપી શક્તિને આત્મા સાથે અનુસંધાન કરીને કેન્દ્રિત કર. અનંત પ્રકારે વિચારીને પણ આ જાણવા યોગ્ય ચૈતન્ય ઘન જીવ છે અને આનું માધ્યમ વિચાર છે. આ જાણવા માટે એકેય ઇન્દ્રિયો કામ નહીં કરે. આંખ નહીં, કાન નહીં, નાક નહીં, જીભ નહીં, હાથ નહીં. અને વિચાર આ એકેય બાહ્ય ઇન્દ્રિયોથી વિચાર ન થાય. વિચાર પોતાના ચિત્તથી થાય કે જે સાધન છે જેમાં ચૈતન્ય જોડાયેલું છે. એટલે ભાવમન દ્રવ્યમનનો જ્યાં સંયુક્તિકરણ છે ત્યાં વિચાર થાય. એ સાધન છે, એ અભ્યંતર ઇન્દ્રિય છે, એ વિચારથી થાય. અનંત પ્રકારે તું વિચાર કર કે છે, તું વિચાર કર. પણ અનંત પ્રકારે વિચાર કરીને જાણવા યોગ્ય જો હોય તેવો આ ચૈતન્ય ઘન જીવ એને તું જાણ. અને એ જીણ એ જીવને તીર્થંકરે બે પ્રકારે કહ્યો છે કે જે સત્પુરુષથી જાણી વિચારી સત્કારી જીવ પોતે તે સ્વરૂપને વિશે સ્થિતિ કરે. અનંત પ્રકારે વિચારીને જાણ, કેની પાસેથી જાણ? તો ત્રણ પદ્ધતિ બતાવે છે કે જે સત્પુરુષથી જાણ, જેણે આત્માને જાણ્યો છે એવા જાણનાર પાસેથી જાણ, જેણે આત્માને જોયો છે, જાણ્યો છે, અનુભવ્યો છે એવા અનુભવીઓ પાસેથી તું આત્માને જાણ. બીજો તું વિચાર, કારણ કે તારું પોતાનું સ્વરૂપ વિચારનું અનંત જ્ઞાનનો તો ધણી છો, તું પણ વિચારી શક. તો તું વિચાર,
અને સત્કાર, આત્માનો સ્વીકાર કર. વાંધો ત્યાં આવે છે કે કેટલી વાર એને પોતાને આત્મ સ્વરૂપનું અંદર અણસાર આવે કે હું શરીર નથી પણ આત્મા છું. અણસાર આવે કે સાલું આ શરીર તો કપાય, છેદાય, ભેદાય, હાનિ થાય, વૃદ્ધિ થાય, અને હું છું કંઈક, હું એનાથી ભિન્ન લાગું છું, કે હું આ હોઉં તો આ બધું જાય, તો એના ભેગું જોયું જવું જોઈએ. પરમ બુદ્ધિ કૃષ્ણ દેહમાં, સ્થૂળ દેહ મતિ અલ્પ, દેહ હોય જો આત્મા, ઘટે ન આમ વિકલ્પ. એવી સરસ ગાથા આત્મસિદ્ધિમાં કીધી કે લે તને અણસાર આવી ગયો. દેહ સ્થૂળ કૃષ્ણ છે સાવ, અને બુદ્ધિ કેવી છે? પરમ. પરમ બુદ્ધિ કૃષ્ણ દેહમાં, હાડકાનો માળો છે. બુદ્ધિ કેવી છે? પરમ. અને સ્થૂળ દેહ 350 કિલો ની કાયા છે, ક્રેન થી ઉપાડવી પડે અને મોટા ટ્રક ની અંદર નાખીને હોસ્પિટલે લઈ જવી પડે. એમાં બુદ્ધિ કેટલી? અલ્પ હોય ને ન પણ. આ અણસાર આવે જીવને કે શરીર તે હું નથી, શરીર દુબળું થઈ જાય એટલે મારી સમજ શક્તિ વહી ગઈ. આપણને કદાચ માંદા પડીએ, 5-15 દી નબળાઈ આવે, તો નબળાઈ આવવાથી આપણું વિવેક જ્ઞાન જતું રહીએ, પદાર્થની ઓળખ જતી રહીએ, સમજ ન પડે કાંઈ, ખાટલામાં પડ્યા છીએ તેથી શું છે? તેથી કંઈક હું જુદો છું. આ મંદવાળ શરીરનો છે, આ રોગ શરીરનો છે, આ વ્યાધિ શરીરની છે, એના ઉપચાર કરવાથી શરૂ થઈ જશે પાછી, પણ હું તો છું એ છું. મારી જે શક્તિ છે એટલી છે, એ આત્મિક વિકાસ જેટલો હશે એટલો હશે, પણ શરીરના રોગને કારણે લીધેલા ઔષધથી હું કંઈ પાવરફુલ નહીં થઈ જાઉં કે ઘણી દવા હમણાં ખાધી છે એટલે બહુ શાર્પ બની જાય છે, એમ બહુ ઇન્ટેલિજન્ટ બની જાય છે, નહીં. અણસાર આવે છે જીવને. વિચારે તો આવે કે શરીરથી કોઈ કાળે, કોઈ કારણે, કોઈ રીતે, ભલે બધી વસ્તુ સમજાતી નથી, પણ શરીરથી આ આત્મા ભિન્ન છે એવો વિચાર આવે છે, પણ સત્કાર નથી એનો સ્વીકાર. જ્ઞાની કહે છે આ વાંધો જીવનો, અનાદિકાળથી એને આત્માનો નકાર જ કર્યો છે, ક્યારે સ્વીકાર કર્યો નથી. કોઈ વાર તો નક્કી કર કે આજે આત્માથી જ જીવવું છે, શરીરથી નહીં. શરીરથી નહીં, આત્માથી જીવવું છે. તો કે ના, સત્કારવા માટે એની હિંમત હાલતી. આટલું બધું ઘોર મિથ્યાત્વ, આને મિથ્યાત્વ કહેવાય. આત્માના અસ્તિત્વના અણસાર આવવા છતાં આવા ચૈતન્ય ઘન અસ્તિત્વનો સ્વીકાર ન કરે, સત્કાર ન કરે, અને હું શરીર જ છું, દેહ જ છું, નહીં તો હું મરી જઈ, મને આમ થશે, મને તેમ થશે, આમ કરો તેમ કરો, એને ચૈતન્યનો સત્કાર નથી, ચૈતન્યનો સ્વીકાર નથી. જ્ઞાની કહે છે તું સત્પુરુષથી જાણ, વિચારથી જાણ, સત્કારીને જીવ પોતે તે સ્વરૂપને વિશે સ્થિતિ કરે. પદાર્થ માત્ર તીર્થંકર આદિ જ્ઞાનીએ વક્તવ્ય અને અવક્તવ્ય એવા બે વ્યવહાર ધર્મવાળા માન્યા છે. બરોબર સમજીએ, પ્રત્યેક પદાર્થનું સ્વરૂપ કેવું છે? બે ધર્મ છે દરેક પદાર્થને. પ્રત્યેક પદાર્થ શબ્દ છે, તીર્થંકર આદિએ કહ્યું છે પદાર્થ માત્ર તીર્થંકર આદિ જ્ઞાનીએ વક્તવ્ય અને અવક્તવ્ય એવા બે વ્યવહાર ધર્મવાળા માન્યા છે. શું સમજાણો? તો પ્રત્યેક પદાર્થમાં એનો જે ધર્મ છે, એની જે શક્તિ છે, એની તાકાત છે, એ બે વ્યવહાર ધર્મ છે. એક વક્તવ્ય, એ જે બહાર પ્રદર્શિત થઈ શકે તે, અને એક અવક્તવ્ય. અવક્તવ્ય એટલે જેના વિશે કંઈ કહી શકાય એમ નથી, જેનું કોઈ પ્રગટ લક્ષણ દર્શાવી શકાય એમ નથી. જે પ્રગટ થઈ શકે નહીં હોવા છતાં કહી શકાય નહીં. જે પદ શ્રી સર્વજ્ઞે દેઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો તે સ્વરૂપને અન્ય વાણી તે શું કહે ભવ ગો ચર માત્ર રહ્યું તે જ્ઞાન જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે.
ઘણી મહત્વની, બહુ મહત્વની વાત અને સમજવા જેવી કે પ્રત્યેક પદાર્થને બે ધર્મ છે, એક વક્તવ્ય અને બીજો અવક્તવ્ય. આપણે વક્તવ્ય ધર્મને જાણી શકીએ, અવક્તવ્ય ધર્મ તો અનુભવ સિવાય કોઈથી કહી શકાયો નથી, કોઈથી સાંભળી શકાયો નથી, કોઈથી બોલાયો નથી, પણ છતાં પદાર્થનો એ ધર્મ તો છે. તો પદાર્થ કેવો રહસ્યમય છે, આ જગત કેવું રહસ્યમય છે. દરેક પદાર્થને જો બે વ્યવહાર ધર્મ હોય, વક્તવ્ય અને અવક્તવ્ય, કે ભાઈ અમે તમને આટલું સિદ્ધ કહી શકીએ, નથિંગ મોર દેન દેટ. હવે એ વસ્તુ આપણે કે કેવી બધી વિચિત્ર છે, કેટલી વિશેષતાવાળી છે. તો ઘણીવાર એવા આપણા જીવનની અંદરના પ્રસંગોથી આપણે લાંબા ચાલીએ છીએ ખરા ખરા. કોઈ સ્વાદ આપણને આવ્યો, એ બધો સ્વાદ વક્તવ્ય છે કે વક્તવ્ય અને અવક્તવ્ય બંને પ્રકારનો છે? માત્ર સ્વાદ જો, એક શ્રીખંડની ચમચી ખાધી, એક ફ્રૂટ સલાડ ખાધો, એક લાડુનો બટકો લીધો, એક મીઠાઈ ખાધી અને આમ બઢામાં ગઈ, અને પછી બધું હું કહી શકું એમ નથી. એક શાકનું ફોડવું ગયું મોઢામાં, વક્તવ્ય ને અવક્તવ્ય છે એ નથી. એ બસ એની શક્તિ, એનું સામર્થ્ય, એનો તને અનુભવ ન થયો તો કે અનુભવ થયો તો કેને કહી શકાય એમ. પીડા અને વેદના એ વક્તવ્ય ને અવક્તવ્ય બંને પ્રકારે ખરી. ડોક્ટર આગળ કઈ કહેવાય, કહી શકાય એવી. પછી પણ સાહેબ શું કહેવું, અરે આમ થાય પણ શું થાય છે તો કે કહી શકાય એમ. લાગણી કોઈના પ્રત્યે નહીં, વક્તવ્ય અને અવક્તવ્ય બંને પ્રકારની ખરી. ચાલો એના વિશે, અહોભાવ થાય તોય ન કહી શકાય, અને ઘૃણા તિરસ્કાર આવે તો પણ ન કહી શકાય. કેમ, હર્ષની લાગણી, શોકની લાગણી, સંતોષની લાગણી, તૃપ્તિની લાગણી, મારા મનમાં ઘણું છે પણ હું કહી શકતો નથી, મને ઘણા ભાવ આવે છે પણ બોલી શકાતા નથી. પદાર્થ માત્ર, પ્રત્યેક એની પર્યાયો બનતી જાય છે, પદાર્થની પરિણમન થતું જાય છે. બધી જ વસ્તુ કહી શકાય એમ નથી. કોઈ સરસ મજાનું દ્રશ્ય જોયું, એટલું બધું ગમી ગયું, મનમાં એવું ઠસી ગયું, એવું એની આમાં અંદર છાપ પડી ગઈ છે, ઓલો કે કહેતો ખરા, શું કહેવું. હવે માથાકોટ મૂકને તું જાતે જીવ તો થાય, બાકી કાંઈ વળે એમ નથી. અવક્તવ્ય, કાનથી સાંભળ્યું વક્તવ્યને અવક્તવ્ય, આંખથી દેખ્યું વક્તવ્યને અવક્તવ્ય, જીભથી બોલ્યું વક્તવ્યને અવક્તવ્ય, મનથી અનુભવ કર્યો વક્તવ્યને અવક્તવ્ય. વાત બેસે છે, આ જ્ઞાની પુરુષો કહે છે, આપણને અનુભવમાં આવે છે, સ્વીકાર નથી, સત્કાર નથી. આપણે એટલા બધા આંધળા બેભાનપણે જગતમાં જીવીએ છીએ કે ઘટના ઘટતી હોય છે તો એમાંથી બોધ મળતો નથી. ઘટના આપણા જીવનમાં જ ઘટે છે, સત્ય ક્યાંય બહાર નથી. સત્યો જે પિંડે તે બ્રહ્માંડે, અને છતાં ચોપડા ખૂંદી વળે છે સત્યને ગોતવા. તને તારી અનુભૂતિ ઉપર અહેસાસ થતો નથી, એનો સત્કાર નથી, એનો સ્વીકાર નથી, કારણ કે જાગૃતિ નથી, ઉપયોગ નથી.
અને બહાર શોધવા નીકળો છે, તારો અનુભવ શું છે, આનું શું છે, આને પૂછવા જાય છે, આને વાંચવા જાય છે. જ્ઞાની કહે છે એક વાર તું આત્મામાં રહે શરીરને ભૂલીને, તને એક દિવસની અંદર જેટલો અનુભવ થશે એટલો જીવનભર સુધી તું નહીં શીખી શકે, એટલું એક દિવસમાં શીખી જઈશ. જ્યારે સ્વરૂપથી જીવીશ ત્યારે, સ્વરૂપથી જીવ. જિંદગીભર સુધી એક અક્ષર જાણતો ન હોય અને કેવળ જ્ઞાન થાય ત્યારે એનું જ્ઞાન કેટલું પૂર્ણ સંપૂર્ણ. પણ આ કઈ નિશાળે ભણવા ગયો હતો? તો કે એને જાણનારને જાણી લીધો પ્રભુ. વક્તવ્ય અને અવક્તવ્ય બે પ્રકારે વ્યવહાર ધર્મ છે. પ્રત્યેક પદાર્થના માટે કોઈના વિષય હું સંપૂર્ણ જાણું છું આવી ડંપાસ કોઈ દી ન કરવી. ખરેખર તો આપણે અંશ પણ નથી જાણતા. જ્ઞાનીઓ તો હજી આમાંનું કેટલું જાણે છે. તીર્થંકરે એ વક્તવ્ય ધર્મ કીધો આત્માનો, એટલે જે કહી શકાય એટલો કીધો. આપણે તો એમાંનું કેટલું જાણીએ. આ લોકનું સ્વરૂપ તીર્થંકરે વક્તવ્ય જેટલું છે એટલું કીધું, આગમની અંદર કીધું છે. એ વાંચ્યા પછી આપણને એમ થાય કે આપણે કેટલું જાણીએ છીએ. તો વક્તવ્યનો પણ અંશનો અંશ આપણે જાણતા નથી. અને તો પછી અવક્તવ્યની શી વાત કરવી? અને છતાં આપણે એમ કહીએ કે બધું હું જાણું છું, મને બધી ખબર છે. આના જેવું બીજું અજ્ઞાન કયું હોય જગતમાં? તો આખું જગત રહસ્યથી ભરપૂર છે. આ લોકના પદાર્થો સમયે સમયે એની અંદર રહેલી અંતર્ભૂત શક્તિઓ અને એમાં થતી પર્યાયો, જૈન દર્શને આ પર્યાય શબ્દ એના માટે મૂક્યો છે. પર્યાય એટલે પદાર્થમાંથી એક સમયે થતી નવી નવી શક્તિઓ, નવા નવા રૂપ, નવું નવું પરિવર્તન, નવો નવો બદલ. આ તારી ધારણામાં નહીં આવે, કારણ કે તું સમયને પકડી શકતો નથી. એટલે આ પદાર્થ છે સાવ તૂટી જાય તેથી આપણને ખબર પડશે કે તૂટી ગયું. પણ એક દિવસમાં તૂટી ગયું કે સમયે સમયે તૂટતું હોય? એક દિવાલ છે એ ખવાતી જાય છે, એ સમયે સમયે ખવાતી જાય છે. પણ આપણને ક્યારે ખબર પડી? 25-50 વર્ષ થયા અને સાવ બંગાર થઈ ત્યારે ખબર પડે કે આ તો હાવ ગયું છે. શરીર ક્ષીણ થાય છે, એક સાથે થાય છે કે સમયે સમયે થાય છે? હવે એની સાથે આપણી હાજરી સમયે સમયે છે ને. આપણે શરીરથી પર ક્યારે છે, છતાંય આપણને શરીરમાં સમયે સમયે આ શરીર ક્ષીણતાને પામે છે એ ખબર પડે છે. સમયે સમયે આમ ખબર પડે, 5-15 દિવસ ખબર પડે કે પગ હાલતા, પણ તને 15 દિવસ ખબર પડી. સમજવું પડે. ઉપયોગ ચૈતન્ય ઘન જીવનો ઉપયોગ. અવક્તવ્ય પણે જે છે તે અહીં અવક્તવ્ય જ છે, એ તો કોઈથી કહી શકાયું નથી, સર્વજ્ઞ નથી પણ નહીં, તો જગતની બીજી વાણીથી તો કંઈ કહેવાય એમ નથી. વક્તવ્ય પણે જે જીવ ધર્મ છે તે સર્વ પ્રકારે તીર્થંકર આદિ કહેવા સમર્થ છે. હવે આ જીવના ધર્મ, પદાર્થનો ધર્મ એમ જીવનો ધર્મ, એ જીવનો ધર્મ અવક્તવ્ય છે, એ તો અવક્તવ્ય જ છે. એ તો તીર્થંકર કહે છે કે અમે પણ કહી શકીએ એમ નથી, સર્વજ્ઞ કહે છે અમે પણ કહી શકીએ એમ નથી. જુઓ કેટલી બધી આ વસ્તુની પદાર્થની વિશેષતા, આ અસ્તિત્વ, આના કેટલા ગુઢ, આ ગુઢ શાસ્ત્ર છે. આની ગુઢતા કેટલી કે સર્વજ્ઞ છે, કેવા છે, અને સર્વજ્ઞ કહે છે કે અમારી જ્ઞાનના આધાર ઉપર અમે કહીએ છીએ કે અવક્તવ્ય છે, કહી શકાય એમ નથી. છે છતાં કહી શકાય અવક્તવ્ય છે તે તો અહીં અવક્તવ્ય જ છે. હવે વક્તવ્ય પણ કહી શકે એવો જગતમાં સમર્થ કોણ? તો તીર્થંકર. વક્તવ્ય ધર્મ પૂરેપૂરો કહી શકીએ તો એને આ અતિશય એની વાણીના છે. 35 અતિશય યુક્ત જિનેશ્વરની વાણી છે, એટલે એ જિનેશ્વર ભગવાન લોકાલોકનું સ્વરૂપ, પદાર્થનું સ્વરૂપ, જળ ચૈતન્યનું સ્વરૂપ, યથાતથ્ય જેમ છે તેમ જગતના જીવોને એણે પોતાની દેશનામાં કહ્યું સર્વજ્ઞતા પ્રાપ્ત થયા પછી. પોતે સર્વજ્ઞ થયા પછી એમણે જે આ લોકનું સ્વરૂપ કીધું, જે આપણા આગમોની અંદર ગણધરોએ એને શબ્દસ્થ કર્યું. કયું કયું? વક્તવ્યપણે કહી શકાય તે કહ્યું. અવક્તવ્ય તો અવક્તવ્ય છે, પણ વક્તવ્યપણે જે વ્યવહાર ધર્મ છે એ પણ કહેવા માટે કોઈ સમર્થવાન હોય તો એ તીર્થંકર એ જ કહેવાને સમર્થ છે, અન્ય વાણીની તો એ પણ તાકાત નથી. અને તે માત્ર જીવના વિશુદ્ધ પરિણામે. આ જીવનો ધર્મ જે તીર્થંકરોએ કહ્યો એનાથી જીવ ઓળખાયો, આત્મા ઓળખાયો, પણ કયા ધર્મથી ઓળખાયો? વક્તવ્ય ધર્મથી. અવક્તવ્ય ધર્મથી તો તીર્થંકર પણ કહી શક્યા નથી, અને છતાં એ ધર્મ છે તો ખરો ને આત્માનો. તો એવા આત્માને તો કે છે જાણવો. એ કેવી રીતે જણાય? જીવના વિશુદ્ધ પરિણામે. વિશુદ્ધ પરિણામ જીવના, વિશુદ્ધ પરિણામ ક્યારે થાય? જ્યારે કોઈ પણ વસ્તુને વિશુદ્ધ ક્યારે કહેવાય? એમાં કંઈ પણ પ્રકારનો ભેળસેળ ન હોય, વિષય કશાયની ભેળસેળ ન હોય, મતિ કલ્પના અનુમાનની ભેળસેળ ન હોય, કોઈ પણ પદાર્થના સંગની ભેળસેળ ન હોય. અસંગ અવસ્થાની અંદર જ્યારે એ પદાર્થનો જીવ વિચાર કરે, બધાથી ભિન્ન એને પ્રયોગ તીર્થંકરે જ કર્યો કે સર્વ પદાર્થના એક એક અણુ પરમાણુથી ભિન્ન કરતા ગયા આત્માને. એ ભિન્ન કરતા કરતા આહાર પરમાણુથી ભિન્ન કર્યો અને સ્વરૂપથી જીવનાર જોયો. આવું ભિન્ન કરવા માટે વિશુદ્ધ વિચારણા ક્યારે કહેવાય? કે કોઈનો સંગ ત્યારે ન હોવો જોઈએ. અસંગતા એ વિશુદ્ધતાનો પર્યાય છે. તો વિશુદ્ધ પરિણામે અથવા સત્પુરુષે કરી જણાય એવો જીવ ધર્મ છે, અને તે જ ધર્મ તે લક્ષણે કરી અમુક મુખ્ય પ્રકારે કરી તે દોહાને વિશે કહ્યો છે. આ જે દોહા બનારસીદાસજીના છે કે સમતા રમતા ઉર્જા જ્ઞાય કથા સુખભાસ વેદ કથા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ, આ જે દોહાની અંદર આ અમુક પ્રકારે બનારસીદાસજીએ તીર્થંકરે જે વક્તવ્યપણે જીવ ધર્મ કહ્યો છે એ જીવ ધર્મને અનુલક્ષીને આ પંડિત જ્ઞાની પુરુષ બનારસીદાસજીએ અમુક લક્ષણે કરીને મુખ્ય પ્રકારે કરીને આ જીવ તે દોહાને વિશે આ જીવનું સ્વરૂપ સમજાવ્યું છે. સૌભાગભાઈએ પ્રશ્ન પૂછ્યો છે કે પ્રભુ આનો અર્થ સમજાવો. આ એની બધી હાલે છો તો કે પેલા શું સમજવું છે? તીર્થંકરે જીવનો જે વક્તવ્ય ધર્મ કીધો છે તેનામાંથી લક્ષણ પકડીને આ જ્ઞાની પુરુષે અત્યંત વિશુદ્ધ પરિણામે બનારસીદાસજી જ્યારે લખવા બેઠા છે, સમયસર નાટકની રચના થાય છે, એની અંદર આ દોહાનું સર્જન થાય છે. અત્યંત પરમાર્થના અભ્યાસે તે વ્યાખ્યા અત્યંત સ્ફુટ સમજાય છે. બનારસીદાસજીએ જે આ વ્યાખ્યા કરી છે અમુક લક્ષણો લઈને તીર્થંકરે જે કહ્યો છે ધર્મ એ વાત કરે છે. બનારસીદાસજીએ જીવ તીર્થંકરે કહ્યું છે, આ સમતા રમતા ઉરદવા આ લક્ષણ અને પૈકડા જીવના એ ક્યાંથી પૈકડા? તીર્થંકરે વક્તવ્યપણે જીવનું જે સ્વરૂપ કહ્યું એ લક્ષણને પકડીને બનારસીદાસજીએ આ જીવની વ્યાખ્યા આ દોહાની અંદર કરી છે, અને એ અત્યંત પરમાર્થના અભ્યાસે તે વ્યાખ્યા અત્યંત સ્ફુટ સમજાય છે. જેમ પરમાર્થની દ્રષ્ટિ આપણી ખીલે તેમ આની અંદર આપણને સમજાય, અને તેટલા પ્રમાણમાં આત્મા આપણે પામી શકીએ. અને તે સમજાય જ્યારે આ દોહામાં કહેલું જીવનું સ્વરૂપ, જીવના લક્ષણ એ સમજાય, જીવનો ધર્મ એ સમજાય, આત્માપણું અત્યંત પ્રગટે છે. આત્માપણું પ્રગટે છે, કેમ કે જે પ્રગટાવવું છે એના લક્ષણ વક્તવ્યપણે એના લક્ષણ યથાર્થ તીર્થંકરે કહ્યા છે એની સમીપથી જ્યાં બનારસદાસજીએ ધાર ઉપાડી છે આખી, તો કે ત્યારે સમજાય છે. તે સમજાય આત્માપણું પણ અત્યંત પ્રગટે છે, તથાપિ આ છતાં યથાવકાશ અત્ર તેનો અર્થ લખ્યો છે. છતાં પણ સૌભાગભાઈ ઉપર પરમ કૃપાળુ દેવની કૃપા એવી કે ચાલો અમે પણ તમને થોડો અમારી પાસે જે સમય છે, યથા અવકાશ જે સમય છે એમાંથી પણ એ દોહાનો અર્થ હવે તમને લખીએ છીએ. આ એક દોહા માટેના ત્રણ પત્રો છો. 436માં તીર્થંકરને નમસ્કાર કર્યા છે, કે પેલા આ વાત કોની છે? તીર્થંકરની. અને ત્યાર પછી કહ્યું કે આ તીર્થંકરે કેમ કહી છે? તો કે આ જીવની ભ્રાંતિ છે. કેમ કલ્યાણ થયું નથી એનો આ 437માં પત્ર છે કે જીવને આત્મા વિશેની ભ્રાંતિ છે. કેમ ભ્રાંતિ છે? તો ભગવાને જીવના વક્તવ્ય ધર્મ કીધો છે, એ ધર્મનો કોઈ અભ્યાસ જ આ જીવે કર્યો નથી. અને એ જે અભ્યાસ કરવા માટે એમણે કહ્યું કે આ વિચારથી કરો, સત્પુરુષથી કરો, સત્કારીને કરો, સ્વીકાર કરો. એટલે કે આપણો સ્વીકાર ક્યારે થાય? કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ, કોઈ પણ પ્રકારના કદાગ્રહ, કોઈ પણ પ્રકારનો પૂર્વ માન્યતાનો આગ્રહ જ્યારે ન હોય, જીવ મોકળો બને તો જ સત્કારી શકે. સત્ય સમજવું એક વાત છે ને સત્યને સત્કારવું એ બીજી વાત છે. આ સત્કારવા માટે પણ એવું ઉદાત્ત પવિત્ર અંતઃકરણ જોઈએ કે સત્યનો સ્વીકાર થાય. વાહ પ્રભુ, જેમ તમે કહો છો તેમ આત્મસિદ્ધિનો શિષ્ય એ સત્યને સત્કારે છે, સત્યને સત્કારે છે, માત્ર જાણતો નથી. એ અહીંયા એ કહ્યું છે, એનો અર્થ લખ્યો છે. હવે પછીનો પત્ર એ બનારસ દાસના દોહાની અંદર કહેલા જે ગુણ છે 7, સમતા, રમતા, ઉર્ધતા, જ્ઞાયકતા, સુખભાસ, વેદકતા, ચૈતન્યતા, આ 7 જીવધર્મ વક્તવ્ય ધર્મ જે લખ્યા છે બનારસદાસજીએ, કૃપાળુદેવ કહે છે એનો અર્થ આ નીચે લખ્યો છે. એ આવશે પત્રાંક 438 અવસરે વિચારીશું. આજનો પત્ર અહીં સમાપ્ત થાય છે.